ಶ್ರವಣ್ಯದರ್ಶನ ಮಂದಹಾಸ್ಯರುಚಿರಾನನಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಬೋಲು ಸ್ವಾಮಿನಾರಾಯಣ
ಭಗವಾನನಿ ಜಯ.
ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ
ಮಹಾರಾಜನಿ ಜಯ.
ಮಹಾರಾಜನಿ
ಜಯ.
ಶ್ರೀ ನರನಾರಾಯಣ
ದೇವನಿ
ಜಯ. ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ
ದೇವನಿ ಜಯ.
ಉತ್ತರಿ ಇಷ್ಟದೇ ಭಗವಾನ್ ಶ್ರೀಹರಿ અનંતાત્માના આત્યંતિક કલ્યાણ કરવા માટે પોતાના અંતર્ગત અભિપ્રાયને બતાવી રહ્યા છે. જેમાંથી આપણે છપ્પન વચનો સમજ્યા હતા, હવે આપણે સમજશું 57મું વચનામૃત. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંત 1881ના અષાઢ સુધી છઠ્ઠને દિવસ સંધ્યાર્તીને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે 12 ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર શ્વેત પાગ પુષ્પને તોરે યુક્ત વિરાજમાન હતી અને શ્વેત ચાદર ઓઢી હતી અને શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્રીજી મહારાજના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભાવરણ બેઠી હતી અને મશાલનો પ્રકાશ થઈ રહ્યો હતો અને મુનિમંડળ દુક્કડને શ્રોદા લઈને ભગવાનના કીર્તનનું ગાન કરતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સાંભળો, એક વાર્તા કરીએ. જે જ્યારે તમે કીર્તન ગાતા હતા ત્યારે અમે કીર્તન સાંભળતા જેમ વિચાર કર્યો છે તે વિચાર કહીએ છીએ. જે ભગવાનમાં પ્રીતિ કરવી તે એક સત્તારૂપે રહીને જ કરવી, ને તે સત્તારૂપ આત્મા કેવો છે તો જેની વિશે માયા અને માયાના કાર્ય જે ત્રણ ગુણ ને દેહ ઇન્દ્રિય અંતઃકરણ તેનું કોઈ આવરણ નથી અને કાંઈક જે આત્માને વિશે આવરણ જેવું જણાય છે તે અજ્ઞાને કરીને જણાય છે. પણ જેણે જ્ઞાન વૈરાગ્ય કરીને એનો સર્વ પ્રકાર નિષેધ કરી નાખ્યો છે તેને તો એ આત્માને વિશે કોઈ જાતનું આવરણ નથી અને આત્મરૂપે જે વર્તવું તે કેવળ બ્રહ્મ થઈને મસ્ત થવું તેને અર્થે નથી. એ તો પોતાને આત્મરૂપે રહેવું તેનું એ પ્રયોજન છે. જે હું આત્મા છું તે મારી વિશે કોઈ જાતનું માયાનું આવરણ નથી. તો આત્મા થકી પર જે પરમાત્મા નારાયણ વાસુદેવ તેની વિશે તો માયાનો લેશ પણ કેમ હોય. એવી રીતે ભગવાનમાં કોઈ રીતનો દોષ ના આવે તે સારું આત્મનિષ્ઠા દ્રઢ કરીને રાખવી અને આત્માના પ્રકાશને વિશે વિચારને રાખીને સત્તારૂપમાં જે પેશવા આવે તેનો નાશ કરી નાખવો. જેમ દીવાના પ્રકાશમાં ગરોળી આવીને જે જે જંતુ આવે તેને નાશ કરે છે તેમ આત્માનો જે પ્રકાશ તેમાં રહ્યો જે વિચાર તે આત્મવિના બીજા પદાર્થનો નાશ કરી નાખે છે. અને વળી જેને પરમેશ્વરની વિશે પ્રીતિ હોય તેને તો પરમેશ્વર વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ ન હોય અને પરમેશ્વર વિના બીજું જે જે પદાર્થ અધિક જણાય તેનો જે અતિશય ત્યાગ કરે તે ત્યાગ ખરો છે. અને તે પદાર્થ નાનું હોય અથવા મોટું હોય પણ તેનો જે ત્યાગ કરવો તેનું જ નામ ત્યાગ કહેવાય. અને જે પદાર્થ ભગવાનના ભજનમાં આડું આવતું હોય તેને તો ન ત્યજી શકે ને બીજો ઉપરથી તો ઘણો ત્યાગ કરે પણ તેનો તે ત્યાગ વૃથા છે. અને એમ કાંઈ જાણવું નહીં, જે સારું પદાર્થ હોય તે જ ભગવાનના ભજનમાં આડ કરે ને નરસું પદાર્થ હોય તે ન કરે. એ તો જીવનો એવો સ્વભાવ છે. જેમ કોઈકને ગળ્યું ભાવે, કોઈકને ખારું ભાવે, કોઈકને ખાટું ભાવે, કોઈકને કડવું ભાવે, તેમ જીવની તો એવી તુચ્છ બુદ્ધિ છે. તે અલ્પ પદાર્થ હોય તેને પણ ભગવાન કરતાં અધિક વાલું કરી રાખે છે. અને જ્યારે ભગવાનની મોટપ સમ જોઈએ ત્યારે તો એવું કોઈ પદાર્થ છે નહીં જે તેની કોટીમાં ભાગના પાશાંગમાં પણ આવે. એવા ભગવાનને યથાર્થ જાણીને જો હેત કર્યું હોય તો માયિક પદાર્થ જે પિંડ બ્રહ્માંડાદિક તેમાં ક્યાંય પણ પ્રીતિ રહે નહીં, માયિક પદાર્થ તુચ્છ થઈ જાય. અને એ ભગવાનનો જ્યારે યથાર્થ મહિમા જાણ્યો ત્યારે ચિત્રકેતુ રાજાએ કરોડ સ્ત્રીઓનો ત્યાગ કર્યો અને સર્વે પૃથ્વીનું ચક્રવર્તી રાજ્ય હતું તે રાજ્યનો પણ ત્યાગ કર્યો. ને તે એમ સમજાય છે એ ભગવાનના સુખ આગળ એ 100 લાખ સ્ત્રીઓનું સુખ તે શા ગણતરીમાં અને ચક્રવર્તી રાજનું સુખ પણ શી ગણતરીમાં, અને તેથી ઇન્દ્રના લોકનું ને બ્રહ્માના લોકનું સુખ પણ શી ગણતરીમાં. અને એવા જે ભગવાન તેવીના જે બીજા પદાર્થને વિશે પ્રીતિ કરે છે તો અતિશય તુચ્છ બુદ્ધિવાળા છે. અડધો અડધો વિભાગ કરશું, વચનામાં થોડુંક લાંબુ છે. બહુ સરસ વચનામૃત છે. પરમાત્માને પામવા માટે મથતા મુમુક્ષ માટે રાહરૂપ આ વચનામૃત છે. મહારાજ કે આજ તમે કીર્તન બોલ્યા ત્યાં સુધી મેં વિચાર કર્યો. શું વિચાર કર્યો એ તમને કહીએ છીએ મહારાજ, કે ભગવાનમાં પ્રીતિ કરવી તે એક સત્તારૂપે રહીને જ કરવી, ને તે સત્તારૂપ આત્મા કેવો છે તો જેની વિશે માયાને માયાના કાર્ય જે ત્રણ ગુણને દેહ ઇન્દ્રિય અંતઃકરણ તેનું કોઈ આવરણ નથી. અને કાંઈક જે આત્માને વિશે આવરણ જેવું જણાય છે તે અજ્ઞાને કરીને જણાય છે. મહારાજ કહે અમે આજ વિચાર કર્યો કે મુમુક્ષ ભગવાનમાં હેત કરે છે, પ્રીતિ કરે છે, પણ થોડો કાળ પ્રીતિ ટકે છે ને પાછો કેમ પડી જાય છે, પ્રીતિ કેમ પાછી ટળી જાય છે. બહુ વિચાર કરતા મહારાજ કે અમને સાફ જણાયું. શું જણાયું? કે માયાના આવરણ સહિત હેત કરે છે. સત્વગુણ રજોગુણ અને તમોગુણ એની અંદર રહીને પરમાત્મામાં હેત કરે છે, માયાને સાથે રાખીને હેત કરે છે. એટલે સત્વગુણ જ્યારે જણાતો હોય ત્યારે હેત ઘણું દેખાય, રજોગુણ અને તમોગુણમાં પાછું ટળી જાય છે. માટે જે મુમુક્ષને અખંડ ભગવાનમાં હેત જોડી રાખવું હોય, મહારાજ કે અમને સાફ દેખાણું કે એણે તો આત્મસત્તા રૂપે રહીને ત્રણ ગુણ થકી પર થઈને ભગવાનમાં જેટલું બની આવે ને એટલું હેત કરવું. અને આત્મસત્તા રૂપે બની જે હેત કરે છે મહારાજ કે એને પછી માયાનું આવરણ નડતું નથી. પણ આપણે તો રજોગુણ ને સત્વગુણમાં રહીને થતું નથી, એમાં મહારાજ કે આત્મસત્તા રૂપે રહીને હેત કરવું. જોકે અશક્ય તો નથી જ, પણ દાખલો નથી આપણો, સમજાય છે? ભગવાનમાં હેત કરવાનો દાખલો નથી. જીવાત્માની અંદર પરમાત્માએ હેત નામનો પોઈન્ટ તો મૂક્યો જ છે, અને જો ન મૂક્યો હોત તો આ દુનિયા તૂટી જાય એટલો દાખલો કરી કરી પોતાના પુત્ર પરિવારને માટે મહેનત કરત નહીં. ઈશાને અવલંબને કરે છે, હેતને અવલંબને. હેત છે તો દાખલો કરે છે, સમજાય છે? હેત વિના દાખલો કરે નહીં. મહારાજ કે જ્યાં સુધી હેત હોય ત્યાં સુધી દાખલો શક્ય બને છે. એટલે દાખલો થાય છે એનો મતલબ એમ થયો કે હેત તો છે, હેત કઈ નવું જન્મવું પડે એમ નથી, પણ હેતની દિશા બદલવી પડે એમ છે, સમજાય? મુમુક્ષને હેતની જે દિશા છે જે જગતમાં લાગી રહી છે ત્યાંથી પાછી વળી અને પરમાત્મામાં જોડવી પડે એમ છે. અને મહારાજ કે જો મંડી પડે હેત કરવા તો એને ભગવાનમાં હેત થઈ શકે તેમ પણ છે. મહારાજ કે હેત કરવું તે આત્મસત્તા રૂપે રહીને કરવું, માને કેવળ આત્માનું હિત થાય, આત્માનું હિત થાય એવો ઠેરાવ કરીને જ હેત કરવું. મહારાજ કે આત્મસત્તા રૂપે રહીને હેત કરવું તો આપણા મનમાં બીજો સંકલ્પ ઉઠશે કે આત્મસત્તા રૂપે રહ્યા કોને કહેવાય. તો મહારાજે મધ્યના 55માં વચનામૃતમાં એ વાત કરી કે ભગવાનની બાંધેલી મર્યાદા અને સત્પુરુષની જે આજ્ઞા એમાં જે વર્તે છે એ જ આત્મસત્તા રૂપે વર્તે છે. સત્પુરુષની આજ્ઞા મહારાજ કે જે વર્તે છે એને માયા ધક્કો મારી શકતી નથી, કારણ કે મહાપુરુષે પોતાના જીવનના અનેક વિધ અનુભવો પરમાત્માને પામવા જતા રસ્તામાં આવતી અનેક વિધ માયા એને બધાને પ્રમાણ કરી રાખી છે કે માયા આ જગ્યાએ આડે આવે, આ જગ્યાએ માયા પરમાત્માના ભજનમાં વિઘ્ન કરે, એવા અનેક વિધ એના અનુભવો છે, સ્વ અનુભવો છે. પરમાત્માને પામવાનો માર્ગ એને થોડો જાણ્યો છે એટલે મુમુક્ષુને શીખડાવી દે છે કે આ માર્ગે ન જાતો, અહીંયા જરાક ધ્યાન રાખજે. જેવી રીતે કોઈ વ્યક્તિએ એક શહેરમાંથી બીજા શહેરમાં જવા માટે ચાર પાંચ રસ્તા છે અને બધા રસ્તાઓ પર એક બે વાર પોતાની ગાડી ચલાવી છે અને પછી કોઈ મુમુક્ષુ પૂછે અહીંયાથી મારે ઓલ્હામ જવું છે તો કયા રસ્તે જાઓ, તો તરત એમ કે આ નહીં આ રસ્તે જાય છે, તને શોર્ટકટ પડશે અને બીજી કોઈ તકલીફ થશે નહીં, કારણ કે એને અનુભવ્યું છે. અહીંયા તો વાંધો ન હોય પણ આપણે ઇન્ડિયામાં કોઈ કોઈક રસ્તાઓ જો ભટકાઈ જાય તો 3 કલાક પહોંચી એમ હોય એને બદલે 13 કલાક પહોંચી, પણ કોઈક આગળ 13 કલાકે પહોંચ્યું છે, સમજાય, કોઈક 13 કલાકે પહોંચ્યું છે. એ જ વ્યક્તિ બીજે રસ્તે 3 કલાકે પહોંચ્યો છે, ત્રીજે રસ્તે 6 કલાકે પહોંચ્યો છે, એને પૂછીએ કે મારે અહીંયાથી અહીંયા જવું છે, અમદાવાદથી મારે સુરત જવું છે, કયા રસ્તે જવું? એક રસ્તો નહીં થયો તમારા મનમાં થાય સ્વામી એનો એક જ રસ્તો છે, એના ઘણા બધા રસ્તા છે હાઈવે સિવાયના પણ ઘણા સરસ પણ છે, શોર્ટકટ છે અને સરસ છે, તમને ટ્રાફિકે ક્યાંય ન નડે. એ અનુભવી માણસને પૂછે કે મારે જવું છે કેમ કરવું, તો એ શું કહેશે? આ રસ્તે તું જાજે 3 કલાકે પહોંચીશ, આ રસ્તો 6 કલાક વાળો છે, આ રસ્તો 13 કલાક વાળો છે, ત્યાં તો ભૂલે ચૂકે જાતો નહીં, શું કહે, ત્યાં તો જઈશ નહીં. એણે અનુભવ કર્યો છે, માટે મહારાજે એમ કે આત્મસત્તા રૂપે રહીને પ્રીતિ કરવી. તો આત્મસત્તા રૂપે કોને રહ્યો કહેવાય? મહારાજ કે સત્પુરુષની આજ્ઞા જે વર્તે છે એ આત્મસત્તા રૂપે વર્તે છે, એની આજ્ઞામાં વર્ત્યો છે એટલે એને અનુભવ છે કે આ રસ્તો શોર્ટકટ છે પરમાત્માને પામવાનો, એટલે એ રસ્તો એને બતાવ, તો આમ કર એટલે તને રજોગુણ તમોગુણ કામ ક્રોધ લોભ આદિ કોઈ નડશે નહીં અને સીધો તો ભગવાન સુધી પહોંચી જઈશ. મહારાજ કે આવી રીતે આત્મસત્તા રૂપે જે વર્તે છે એને કોઈ દિવસ પછી વિચે બીજું આવરણ આવતું નથી. અને કાંઈક જે આત્માને વિશે આવરણ જેવું જણાય છે તે અજ્ઞાને કરીને જણાય છે, પણ જેણે જ્ઞાન વૈરાગ્ય કરીને એનો સર્વ પ્રકાર નિષેધ કરી નાખ્યો છે તેને તો એ આત્માને વિશે કોઈ જાતનું આવરણ નથી. મહારાજ કે કોઈ એમ કે હું આત્મસત્તા રૂપે વર્તું છું તેમ છતાં આવરણ તો આવે છે, આ દોષ નડે છે તેમ પહેલું થાય છે. તો મહારાજ કે હજુ અજ્ઞાનતા, સંપૂર્ણ આત્મસત્તા રૂપે વર્તતો નથી. એને પોતાને લાગે છે કે આત્મસત્તા રૂપે વર્તું છું, સમજાય, ઘણી ફેરી આપણને નથી લાગતું આપણે કરતા, અને આ બરાબર જ છે. કોઈક ડાહ્યા મુમુક્ષ આપણને ક્યાંય પણ ખરા, ભગવાનના ભક્ત ક્યાંય પણ ખરા, આ રસ્તો ખોટો છે, તો આપણે કંઈક ના બરાબર મેં બરાબર ખ્યાલ રાખ્યો છે, મેં પહેલાં અભ્યાસ બધો કર્યો છે ને પછી હું આ રસ્તે ચાલું છું, એક બે ફેરી ક્યાંય અને પછી કે સારું તો જા, સમજાય. મહારાજ કે પોતાના મનમાં એમ છે કે હું આત્મસત્તા રૂપે વર્તું છું ને પછી આવરણ ઊભું થતું હોય અને પછી દાવો કરે કે મેં આત્મસત્તા રૂપે વર્તવાનો પ્રયાસ કર્યો ને આત્મસત્તા રૂપે વર્ત્યો તોય કેમ આવરણ થયું? મહારાજ કે થાય જ નહીં, અને થયું છે તો અજ્ઞાનતા હતી, એના મનમાં એમ મનાણું તો આત્મસત્તા રૂપે વર્તું છું પણ એ આત્મસત્તા રૂપે વર્તતો જ નહોતો, એટલે જ એને મહારાજ કે ભૂલ થઈ છે. ક્યારેક ક્યારેક આમ માથું ફરી જાય ને, સમજાય, માથું ફરી જાય ત્યારે પછી એમ જવું હોય કયા રસ્તે ને પહોંચી જાય કયા રસ્તે, પછી બહુ આગળ જાય ને થોડું ખરખું થાય, અથવા કોઈક પૂછે તમારા ભાઈ ક્યાં ગામ જવું, કયા સિટીમાં જવું, પછી કે મારે તો અહીંયા જવું, અરે આ ગાડી એ નથી આ તો બીજી છે, પછી ખબર પડે કે મારો આ તો બીજી ગાડી બેસાઈ ગયું. એ મુમુક્ષુને પોતાને માથું જ્યારે ફરી જાય મોહને આધીન બનીને, ત્યારે પોતે કરતો એ સત્ય દેખાય, એને એમ જ લાગે હું આત્મસત્તા રૂપે વર્તું છું. પણ ભગવાનના કોઈ ખરેખરા સંત કે ભક્ત મળે અને પૂછે ભાઈ કઈ બાજુ, અને ત્યારે કહે બસ ભગવાન પામે છૂટક્યો છે, નિક્કી કરી નાખ્યો, નિર્ધાર કર્યો છે. ત્યારે પહેલાં યાદ અપાવ પડે આ માર્ગે ભગવાન પમાશે નહીં, તારો માર્ગ ખોટો છે. મહારાજ કે આત્મસત્તા રૂપે વર્તનારને જો આવરણ આવતું હોય તો એની અજ્ઞાનતા હોય, એ આત્મસત્તા રૂપે વર્તતો જ ન હોય. પણ જેણે જ્ઞાન વૈરાગ્ય કરીને એનો સર્વ પ્રકાર નિષેધ કરી નાખ્યો છે તેને તો એ આત્માને વિશે કોઈ જાતનું આવરણ આવતું નથી. સત્પુરુષના વચને કરીને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ દ્રઢ કર્યા છે, જગતના ચિત્રને જાણી લીધું છે, જગત આવું છે, ભગવાન આવા છે, બધું વ્યવસ્થિત જાણી લીધું છે, અને પછી પરમાત્માને પામવા માટે મંડ્યો છે. મહારાજ કે કોઈ દિવસ આડું આવરણ આવે નહીં. અને એ આત્મરૂપે જે વર્તવું તે કેવળ બ્રહ્મ થઈને મસ્ત થવું તેને અર્થે નથી. મહારાજે દુનિયા આત્મસત્તા રૂપે વર્તવું એને બહુ મહત્તા આપે છે, એનો મહિમાય બહુ છે. પણ તેમ છતાંય મહારાજ વારંવાર એને પછાડે છે, મહિમાય કે પાછી હેઠી નાખે. એનું કારણ શું ખબર છે? કે જીવને મહારાજ જો ન પછાડે તો આત્માનું પણ બહુ સુખ છે, આત્મસત્તા રૂપે વર્તવાનું પણ બહુ સુખ છે. એ સુખમાં હાશકારો થઈ ગયો કે આ હા બસ, તો પરમાત્મા સુધી પહોંચી શકે નહીં. મહારાજને તો જીવાત્માને શેખ પરમાત્મા સુધી પહોંચાડવો છે, એટલે વારંવાર મહારાજ આત્મસુખનો નિષેધ કરે, બતાવે ખરા ને પછી પાછા અટકાવી દે, બતાવે ને વળી પાછા અટકાવી દે. નત્ર આત્મસત્તા રૂપે વર્તનારને આત્મસત્ય રૂપે વર્તાતાની સાથે એમ થઈ જાય કે હવે મારે કરવાનું કાંઈ રહ્યું નથી. અને બીજા નંબરમાં કે આત્મસત્તારૂપનો ઓથ લઈ અને કેટલાક આત્માને કોઈ બાધ જ નથી, આત્માને કંઈ અડતું નથી, આત્મા માટે કોઈ વિધિ નિષેધ નથી, આત્મા તો શુદ્ધ છે, આત્મા તો નિર્વિકારી છે, આત્મા તો નિર્ગુણ છે, આવા અનેક વિધ શાસ્ત્રોના શબ્દોને લઈ લઈ અને પોતે હોય હાવ દેહરૂપ, સમજાય હોય કેમ, હાવ દેહરૂપ હોય અને તેમ છતાં ઓલાની ઓથ લઈ લઈ અનેકવિધ અધર્મના કૃત્ય કરે છે. માટે મહારાજ કે બરાબર અનુસંધાન રાખજો, આત્માનો ઘણો મહિમા છે, પણ એનો મતલબ એમ નથી આત્મારૂપ બનવા પાછળ કે કેવળ બ્રહ્મ થઈને મસ્ત થવું, માને કે આત્માને કંઈ અડતું નથી એમ માની સેવા પૂજા ઉપાસના બધું પડતું મૂકી દેવું, પરમાત્માને ભજવાની. મહારાજ કે એમ વાત નથી. વાંચો લો એનું સાતમું. માજ કે ઋતે જ્ઞાન ન મુક્તિ, જ્ઞાન સિવાય મુક્તિ ન થાય. એની અંદર મહારાજે બહુ સુંદર વર્ણન કર્યું અને વર્ણન કરતા કરતા મહારાજ એવું બોલ્યા છે કે બ્રહ્મરૂપ વર્તનારો જે પુરુષ છે, આત્મારૂપ વર્તનારો જે પુરુષ છે, એને પણ હજુ પરમાત્મા જાણવાના બાકી છે. બ્રહ્મ સ્વરૂપમાં લેલીન બનનારને પણ મહારાજ કે પરબ્રહ્મ જાણવા બાકી છે. એ પરમાત્માને સમ્યક જ્યારે જાણે છે ત્યારે જ મહારાજ કે એને અનુભવી જ્ઞાની કહેવાય, ત્યાં સુધી એને સંપૂર્ણ જ્ઞાની કહેવાય નહીં. અહીંયા પણ મહારાજ એવી જ કંઈક વાત બતાવી રહ્યા છે. મહારાજ કે આત્મરૂપે વર્તવાનું અમે પ્રતિપાદન કરીએ છીએ, એનો મતલબ એવો નથી થતો કે બસ કેવળ બ્રહ્મ બની, બ્રહ્મ થઈને મસ્ત થવું તેને અર્થે મહારાજ કંઈ કહેતા નથી. એ તો પોતાને આત્મરૂપે રહેવું તેનું એ પ્રયોજન છે. આપણા મનમાં થાય તો પછી એટલા સુધી કીધું કામ આત્મરૂપ થવું, આત્મરૂપ થવું, તો મહારાજ એનું પણ સ્પષ્ટીકરણ કરે છે. મહારાજ કે એમે જે તમને આત્મરૂપે રહેવાની વાત કરી એનું તો એટલું જ પ્રયોજન છે, જે હું આત્મા છો તે મારે વિશે કોઈ જાતનું માયાનું આવરણ નથી, તો આત્મા થકી પર જે પરમાત્મા નારાયણ વાસુદેવ તેની વિશે તો કોઈ માયાનો લેશ પણ કેમ હોય, એ રીતે ભગવાનમાં કોઈ રીતનો દોષ ના આવે તે સારું આત્મનિષ્ઠા દ્રઢ કરીને રાખવી. મહારાજ કે મેં આત્મરૂપ રહેવાનું બહુ પ્રતિપાદન કર્યું, એનું મુખ્ય કારણ આ છે કે જીવાત્મા લેશ માત્ર પણ જો પરમાત્મા વિશે દોષ પ્રઠે, લેશ માત્ર, તો મોક્ષ માર્ગ થકી પડી જાય એમ છે. મહારાજ કે મેં આત્માનું પ્રતિપાદન એટલા માટે કરીએ છીએ કે આત્મા રૂપ વ્યક્તિ જ્યારે રહેવા માંડે ને ત્યારે પોતાના ખુદના દોષ બધાય ટળી જાય, અને પોતાના દોષ જ્યારે ટળે ત્યારે એને પરમાત્માની વિશે કોઈ દાડો દોષ પર થાય નહીં. મેં તમને આગળ વાત કરી હતી કે જ્યાં સુધી પોતાની અંદર દોષ હોય, પોતાની અંદર ખામી હોય, ત્યાં સુધી જેને બીજા ખામીવાળા દેખાય છે. પોતે જ્યારે નિર્દોષ થઈ જાય ત્યારે એને બધા નિર્દોષ દેખાવા લાગે છે. આત્મસત્તા રૂપે વર્તનાર પુરુષને ક્યાં સુધી પહોંચે ખબર? બધા બ્રહ્મ જ છે એવી ભાવના થઈ જાય. કો સામાન્ય જીવની વિશે પણ બ્રહ્મપણાની જો ભાવના એને થઈ જતી હોય તો પરબ્રહ્મ પરમાત્માને વિશે અને પછી દોષ ટકી જ કેમ શકે? મહારાજ કે જીવને પરબ્રહ્મ પરમાત્માને વિશે દોષ જે પરઠાઈ જાય છે એ દોષના નિવારણ અર્થે આત્મસત્તા રૂપનો ખૂબ જ મહિમા કીધો છે. ખુદ આત્મસત્તા રૂપે જ્યારે વર્તશે ત્યારે પોતાના દોષો ટળી જશે, પોતાની અંદર કોઈ પણ દોષ નહીં હોય, એટલે પરમાત્માને સંપૂર્ણ નિર્દોષ સમજશે. એવી રીતે ભગવાનમાં કોઈ રીતનો દોષ ના આવે તે સારો આત્મનિષ્ઠા દ્રઢ કરીને રાખવી, અને એ આત્માના પ્રકાશને વિશે વિચારને રાખીને સત્તા રૂપમાં જે પેશવા આવે તેનો નાશ કરી નાખવો. આત્માના પ્રકાશને વિશે વિચાર રાખીને આત્મરૂપમાં જે પેશવા આવે તેનો નાશ કરી નાખવો. કેટલી અદભુત વાત મહારાજ બતાવી કે ગમે તેટલો આત્મસત્તા રૂપે વર્તો હતો, ગમે તેટલો, તોય પણ જ્યાં સુધી પરમાત્માના ચરણારવિંદની વિશે નિમગ્ન નથી રહ્યો ત્યાં સુધી એને ક્યારેક માયા થપાટ મારી જવાની શક્યતા છે. ભૂના દેશ કાળે કરીને એને માયા થપાટ મારી જાય. માને કે આત્મસત્તા રૂપે પહેલી વાત તો એ છે, પરમાત્માના ચરણારવિંદ વિશે સંપૂર્ણ નિમગ્ન બન્યા વિના સંપૂર્ણ આત્મસત્તા રૂપે બની શકતો નથી. અહીંયા વાત એમ લેવી, નત્ર વળી દોષ પરટશે, શું તકલીફ આવશે, ક્રોસ પેઇન્ટ એવો થશે કે સંપૂર્ણ આત્મસત્તા રૂપે વર્તનની અંદર દોષ હોય જ નહીં, અને દોષ હોય એને આત્મસત્તા રૂપ કહેવાય કેમ? એને આત્મસત્તા રૂપ કહેવાય નહીં. પણ ભક્તજન આ શબ્દ જે મહારાજ મૂક્યો ને બહુ વિચારો. મહારાજનો કહેવાનો મતલબ એમ છે કે પરમાત્માના ચરણારવિંદ વિશે નિમગ્ન બન્યા સિવાય જીવાત્મા કોઈ દિવસ સંપૂર્ણ આત્મસત્તારૂપ બની ન શકે, અને પોતે પોતાના પુરુષ પ્રયત્ન કરીને આત્મસત્તારૂપ બનતો હોય અથવા તો બનવા પ્રયાસ કરતો હોય તો સંપૂર્ણ આત્મસત્તારૂપ બની શકતો નથી. એવો જે મુમુક્ષુ છે, છે મુમુક્ષો એ પણ, એવા મુમુક્ષને ખૂબ ખટકો રાખવો જેને સંપૂર્ણ પરમાત્માની સાથે હજુ જોડાણ થયું નથી, અખંડ પરમાત્માના સ્વરૂપમાં વૃત્તિ રહેતી નથી, એવા મુમુક્ષે સતત અનુસંધાન રાખવો કે હવે મને પરમાત્માના સંબંધે કરીને, પરમાત્માના સ્વરૂપમાં ભલે સંપૂર્ણ અખંડ વૃત્તિ નથી રહેતી પણ પરમાત્માના સંબંધે કરીને પોતાના દાખલાએ કરી અને એના દોષ બધાય વિરામ પામી ગયા છે, કામ ક્રોધ લોભ આદિ તમામ વિરામ પામી ગયા છે, પણ હજુ પરમાત્માના સ્વરૂપમાં સંપૂર્ણ વૃત્તિ નથી રહી એટલે સંપૂર્ણ આત્મસત્તારૂપી બન્યો જ નથી, પણ પોતાના વિકારો વિરામ પામી ગયા છે એટલે પોતાને એમ લાગી જાય છે કે હું આત્મસત્તારૂપ થઈ જ ચૂક્યો છું. મહારાજ કે ખૂબ સાવધાન રહે, નતર એને માયા ધક્કો મારી દેશે, એના ભલે દોષો ટળી ગયા પણ હજુ પરમાત્માના સ્વરૂપમાં અખંડ વૃત્તિ જોડાઈ રહેતી નથી. એનો મતલબ એમ થયો કે હજી કોઈ જગ્યાએ સંપૂર્ણ આત્મસત્તા રૂપે બનવામાં કચાશ છે, જે વાત મહારાજ પ્રથમના 27માં લખી કે આવી રીતે આત્મસત્તા રૂપે સંપૂર્ણપણે શંકર નહોતા વર્તતા તો એને પણ વિઘ્ન થયું. મહારાજ એને પણ મહારાજ કે વિઘ્ન થયું, એટલે મહારાજનો કહેવાનો મતલબ કે આત્મસત્તા રૂપે રહેનાર વ્યક્તિ એ જેમ નિર્દોષ થઈ જાય છે એના તમામ દોષો બળીને ખાક થઈ જાય છે, જે વાત મહારાજે લોયાના 16માં વચનામૃતમાં બતાવી કે કુંઠિત વાસના અને નિર્મૂળ વાસના, સંપૂર્ણ આત્મસત્તારૂપ જે થઈ જાય છે એની વાસના નિર્મૂળ થઈ જાય છે. સંપૂર્ણ આત્મસત્તારૂપે ન થયો હોય, સંપૂર્ણ થયો નથી પણ એનો દાખલો સતત ચાલુ છે, પરમાત્માની ઉપાસના છે, પણ એની સ્થિતિ તો કેવી દેખાય છે તો કે સંપૂર્ણ આત્મસત્તા રૂપે વર્ત્યોની એની જેવી સ્થિતિ, એવી સ્થિતિ પોતાને પોતાની દેખાવા લાગે છે ને એવી સ્થિતિનું નિર્માણ થઈ ચૂકે છે. કેમ તો કે કુંઠિત વાસના જેને છે એને પણ વિષયમાં વૃત્તિ જાતી નથી, નિર્મૂળ છે એને પણ જાતી નથી. પણ બેયમાં ફરક છે. શું ફરક છે? તો મહારાજ કે કુંઠિત જેની વાસના છે એને વિષયનો જ્યારે યોગ થશે, ભૂંડા દેશકાળ જ્યારે પ્રાપ્ત થશે, ત્યારે એના ચિત્તની વૃત્તિ વિષયમાં પાછી ઘૂસી જશે. અને જેની વાસના નિર્મૂળ થઈ ગઈ છે એની તો વૃત્તિ વિષયમાં જશે નહીં. સ્થિતિ બેની હરખી જણાય છે, પણ દેશકાળે બેનો ભેદ દેખાય છે. ત્યારે ભેદ દેખાય, દેશકાળ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે કુંઠિત વાસના, નિર્મૂળ વાસના. સંપૂર્ણ આત્મસત્તારૂપે બનેલી વ્યક્તિ અને આત્મસત્તારૂપ બનવા માટે દાખલો કરનાર વ્યક્તિ બંનેનો ભેદ ક્યારે દેખાય? તો કે ભૂંડો દેશકાળ પ્રાપ્ત થાય ત્યારે. તો પોતાની સ્થિતિ તો આત્મસત્તારૂપે વર્તવાનાર એના જે લક્ષણ, એવા જ લક્ષણયુક્ત પોતાની સ્થિતિ થઈ ગઈ. કામ, ક્રોધ, લોભ, સ્વાર્થ, સ્નેહ, માન આદિ કોઈ દોષ પોતાને નડતા નથી, પોતાને ખબર કેમ પડે કે હવે મારી વાસના નિર્મૂળ હશે યા તો કુંઠિત હશે? હું સંપૂર્ણ આત્મસત્તારૂપ બન્યો હોઈશ કે હજુ કચાશ હશે? તો મહારાજ ક્યાંનો માપદંડ? એને પરમાત્માના સ્વરૂપમાં વૃત્તિ રાખતા, જેટલી વૃત્તિ તૂટક થાય છે એટલું અનુસંધાન રાખવું કે હજી મારે સંપૂર્ણ આત્મસત્તારૂપ બનવામાં કચાશ છે. એવો વ્યક્તિ મહારાજ કે ખૂબ સાવધાન રહે, મહારાજ કે ખૂબ સાવધાન રહે. આત્માના પ્રકાશને વિશે વિચારને રાખીને સત્તારૂપમાં જે પેશવા આવે તેનો નાશ કરી નાખે. કોઈ ગાઢ સંકલ્પ અંદર પેશવા આવે તેનો વિચારે કરી નાશ કરી નાખે. શેનો વિચાર કરે? પરમાત્માના સુખનો વિચાર કરે, આત્માની મહત્તાનો વિચાર કરે, જગત નાશવંતનો વિચાર કરે. જે વાત મહારાજ અંત્ય નવમમાં પણ બતાવી, જાણપણા રૂપી દરવાજ રહેવું. મહારાજ કે જેમ દીવાના પ્રકાશમાં ગરોળ આવીને જે જે જંતુ આવે તેને નાશ કરે છે, તેમ આત્માનો જે પ્રકાશ, તેમાં રહ્યો જે વિચાર, તે આત્મ વિના બીજા પદાર્થનો નાશ કરી નાખે છે. મહારાજ કે જેમ પ્રકાશની અંદર જે કાંઈ જીવ જંતુ આવે એને ગરોળી નાશ કરી નાખે છે, એમ આત્માના પ્રકાશ, તેમાં રહ્યો જે વિચાર, તે આત્મ વિના બીજા પદાર્થનો નાશ કરી નાખે છે. ભગવાન વિના આત્માના સુખ સિવાયનો જે વિચાર આવે તેને તરત ઉડાવી દે છે. અને વળી જેને પરમેશ્વરની વિશે પ્રીતિ હોય તેને તો પરમેશ્વર વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ ન હોય. અને પરમેશ્વર વિના બીજું જે જે પદાર્થ અધિક જણાય તેનો જે અતિશય ત્યાગ કરે તે ત્યાગ ખરો છે. આ આપણા સાધક મુમુક્ષુ માટે, પરમાત્માને પામવા મથતા મુમુક્ષુ માટે બહુ જ મહત્વનો પોઈન્ટ છે. મહારાજ કે જેને સંપૂર્ણ પરમાત્માની સાથે હેત થઈ ગયું છે, પ્રીત બંધાઈ ચૂકી છે, એને તો મહારાજ કે પરમાત્માનમાં હેત કરવામાં આડા આવતા જે કોઈ પદાર્થ છે એને તત્કાળ નાશ કરી નાખે છે. પણ હજુ સંપૂર્ણ હેત નથી બંધાણું મહારાજ કે એવો મુમુક્ષ બહુ ખટકો રાખે કે ભગવાન વિના બીજું પદાર્થ અધિક જ્યારે જણાય ત્યારે તેનો તરત તત્કાળ ત્યાગ તો સંપૂર્ણ આત્મસત્તા રૂપે વર્તનારને પરમાત્મામાં પ્રીતિ બંધાણે એ કરી શકે. માને સિદ્ધ સ્થિતિને પામેલો પુરુષ તો એને પરમાત્મા વિના બીજું પદાર્થની પડખે ફરકે જ નહીં, એને ફરકે તો એનો ત્યાગ કરી નાખે. પણ સાધન દિશાવાળો જે મુમુક્ષ છે ઘણી ફેરી અટવાઈ જાય છે. ઈચ્છા તો હોય, કેવી ઈચ્છા હોય? પરમાત્માને પામવાની, પણ એને અનુસંધાન ચૂકાઈ જાય. શું ચૂકાઈ જાય છે? કે મારે ભગવાનને જે રાજી કરવા છે એમાં કયું પદાર્થ આડું આવીને આવરણ કરશે એ વાત એને ભૂલાઈ જાય છે. શું કામ ભૂલાઈ જાય છે? એનું કારણ છે. શું કારણ છે? તો શાસ્ત્ર માત્રમાં એક વાતનું બહુ જ પ્રતિપાદન હોય છે. કઈ વાતનું? કે ઉત્તમ જે પંચ વિષય છે જીવાત્માને બંધનના કરનારા છે. ઉત્તમ જે પંચ વિષય છે તે જીવાત્માને બંધનના કરનારા છે. એટલે મુમુક્ષ હંમેશા ઉત્તમ જે પદાર્થ દેખાય એ મારી અંદર પ્રવેશ ન કરજે, એની સામે ખટકો રાખે છે. એની અંદર મને હેત ન બંધાઈ જાય એવો ખટકો રાખે છે. પણ ત્યાં સુધીમાં સામાન્ય પદાર્થ એને અનુસંધાન પણ ન રહે અને એમાં હેત જીવાત્માને બંધાઈ જાય. જેવી રીતે પરસ્પર આમ આમને સામને રજવાડાઓ લડતા હોય ત્યારે એક રાજ્યવાળા, સૈનિકો, સેનાપતિ વગેરે વગેરે વિચાર કરે કે સામેના જે દુશ્મનો છે એમાંથી શૂરવીર કોણ છે, સેનાપતિ કોણ છે,
એ બધાને ઠાર મારી નાખવા છે. અને એના માટે ખૂબ ખટકો રાખી અને એની સામે લડાઈ આદરી હોય, પણ સેનાપતિને મારવાનો ખટકો રાખે ને બીજો ખટકો એને જો ભૂલાઈ જાય તો સેનાપતિને તો મારતો મારે અથવા તો મારી પણ નાખે, ત્યાં સુધીમાં બીજો સામાન્ય સિપાય કોઈ હોય એ આ મારનારને પતાવી દે. અને એવી ઘટનાઓ બહુ ઘટી હોય છે. આટલી બધી લડાઈ કરીને એને બધાને ઠાર કરી નાખ્યા ને કોઈ સામાન્ય માણસે પાછળથી કા કર્યો ને એ પતી ગયો. મહારાજ કે મુમુક્ષ ને આમ થઈ જાય છે. એને દોષ દ્રષ્ટિ હંમેશા ઉત્તમ વિષય ઉપર જ હોય છે. ઉત્તમ વિષય પોતાને વિઘ્ન ન કરે એનું અનુસંધાન હોય છે. મહદંશે વાત પાછી એમ જ હોય છે, સમજાય છે, વાત પાછી એમ જ હોય છે કે ઉત્તમ વિષય મુમુક્ષને વધારે બંધનકારી છે, પણ ઉત્તમ વિષયનો ત્યાગ કરતા કરતા મુમુક્ષ એવું અનુસંધાન રાખે કે સામાન્ય વિષયમાં તો મને પ્રીત નથી બંધાઈ જતી ને. મહારાજ કેવું કાંઈ નથી કે નાનું પદાર્થ હોય જ વિઘ્ન કરે, મોટું હોય જ વિઘ્ન કરે. ઘણી ફેરી મહારાજ કે નાનું પદાર્થ સામાન્ય પદાર્થ પણ વિઘ્ન કરે છે. માટે મહારાજ કે મુમુક્ષે ખટકો રાખો. કેવો રાખવો? કે મને ભગવાન ભજવામાં કયું પદાર્થ વિઘ્નરૂપ થાય છે, આવો ખટકો રાખે તો મહારાજ કે મુમુક્ષે ભગવાનને પામી જાય. અને હારા હારા આમાં અટવાઈ ગયા છે. ભરતજી શું વિચાર કર્યો હતો? આ રાજ મને બંધન કરે છે, આ સ્ત્રી અને છોકરા મને બંધન કરે છે, આ બધી સંપત્તિ બંધન કરે છે, આઈને અહીંયા જો હું રહીશ તો મને વાસના રહી જશે અને ભગવાન સુધી પહોંચાશે નહીં. આ વિચાર કરીને ભરતજીએ સર્વનો ત્યાગ કર્યો, સર્વનો ત્યાગ કર્યો, પણ અનુસંધાન ચૂકી ગયા કે આ મૃગલાન બચ્ચો અત્યારે બંધન કરે, સમજાય છે. અને અનુસંધાન ચૂકાઈ ગયું, મતલબે રાજ્ય જે બંધન ન કર્યું, પુત્ર પરિવારે જે બંધન ન કર્યું, કોને કર્યું? મુરગલીના બચ્ચાએ કર્યું. એટલે મહારાજ કે કાંઈ નક્કી નહીં મુમુક્ષને કયું પદાર્થ બાંધે. ઘણી ફેરી મહાવૈરાગી પુરુષ હોય, સંસાર છોડી દે, વિચાર કરે આ ઘર બંધન કરશે, ધંધા બિઝનેસ બંધન કરશે, પુત્ર પરિવાર અથવા તો માત પિતા ભાઈ ભોજાય બંધન કરશે, એમ વિચાર કરીને ઘર બહાર છોડે અને સાધુ થાય. અને સાધુ થયા પછી ત્યાગાશ્રમ સ્વીકાર્યા પછી કોઈ સ્થાન બંધન કરી જાય, સમજાય છે, કોઈ હરિભગત બંધન કરી જાય અને કાં તો પોતાનું શિષ્ય બંધન કરી જાય. ઉલ્યામ ક્યાંય હેત ન કર્યું હોય વાસના બંધાય એવું એવું હેત આમાં કરી બેસે અને મોક્ષ બગડી જાય. માટે મહારાજ કે બહુ સાવધાન, બહુ સાવધાન. મહારાજ કે અમે તો એને જ ત્યાગ માનીએ છીએ, પોતાને પરમાત્માના ભજનમાં જે અંતરાય કરે એનો ત્યાગ કરે. આ વાત ઉપર આપણે અનુસંધાન રાખવાનું. ચાતુર્માસ આવે ને, નિયમ લેતા હોય ને ત્યારે આપણે ક્યારેક ક્યારેક આ સ્વીટ ન ખાવું એમ નિયમ લઈએ, સમજાય, આ સ્વીટ ન ખાવું, આ વસ્તુ આમ ન કરવી, આમ ન કરવી. પણ સામાન્ય પદ, દાખલા તરીકે સ્વીટમાં એટલી રુચિ ન હોય ને પોતાને શાકમાં ઘણી રુચિ હોય તો એને માટે સ્વીટનો ત્યાગ એના કરતાં શાકનો ત્યાગ એ વધારે ત્યાગ છે. લો, સમજાય, એ વિશેષ ત્યાગ છે. આ તો ખાલી તમને દ્રષ્ટાંત આપ્યો કે મુમુક્ષને કઈ વસ્તુ બાંધે એનો કાંઈ નિર્ધારો હતો નથી. માટે મહારાજ કે અમે તો એને ત્યાગી ગણીએ છીએ, એનું જ નામ ત્યાગ ગણીએ છીએ કે પરમાત્માની અંદર જે અવરોધ કરે અને સામાન્ય હોય કે મહાન હોય એ જ પદાર્થ એના માટે માયા છે. મહારાજે માયાનું રૂપ બતાવ્યું ત્યારે શું કીધું? પ્રથમના પહેલામાં જે ભજનના ભગવાનના ભજન ભક્તને ભજનમાં અંતરાય કરે, ધ્યાનમાં અંતરાય કરે એ જ માયા છે. માટે મહારાજે એમ કે ઘણી ફેરી સામાન્ય પદાર્થ પણ અંતરાય કરે છે. માટે એવા પદાર્થનો જે ત્યાગ કરે એને જ અમે ત્યાગ કહીએ છીએ. અને જે પદાર્થ ભગવાનના ભજનમાં આડું આવતો હોય તેનો તો તેને તો ન તજી શકે ને બીજો ઉપરથી તો ઘણો ત્યાગ કરે, પણ તેનો તે ત્યાગ વૃથા છે. મારે કે આડો આવે એનો ત્યાગ ન કરી બીજો ઘણો બધો ત્યાગ કરે. દાખલા તરીકે અમે સાધુ છીએ, અમે ફાટેલ તૂટેલ હાંધેલા કપડાં પહેરી, સારું છે, ઉત્તમ પદાર્થનો ત્યાગ કરો એ કાંઈ જેમ તેમ નહીં થયો, સારું જ છે. પણ માનો કે એવો તેવો ત્યાગ રાખીએ, એ ગમે એટલો ત્યાગ રાખીએ, ભાવે પથારી કરીએ, બધું કરીએ, પરંતુ બીજા જે ગાઢ સંકલ્પ થતા હોય, જે પરમાત્માને પમાડવામાં વિઘ્નરૂપ હોય એનો ત્યાગ ન કરીએ તો એ વૃથા છે. જગતમાં શોભાડે પણ પરમાત્મા પાસે શોભાડે નહીં. ભગવાનનો ભક્ત હોય એને પણ અમુક પદાર્થ શ્રેષ્ઠ દેખાતા હોય તો એ બંધનકારી નીવડતા હોય નહીં, પરંતુ સામાન્યમાં સામાન્ય પદાર્થ હોય, કંઈ જેમાં માલ ન હોય એવા પદાર્થની અંદર એને બંધન થાય. લાખો રૂપિયાનું આમ તેમ થતું એમાં બંધન ન થાય, અને ઘણી ફેરી 5-10 રૂપિયા આટું બંધન થઈ જાય જીવાત્માને, એટલે એવા પદાર્થમાં બંધન થઈ જાય ટૂંકમાં. તો મહારાજ કે મોટું વિઘન છે, કારણ કે જીવની મહારાજ કે પ્રકૃતિ એમ છે. મહારાજ કે એમ કાંઈ જાણવું નહીં, જે સારું પદાર્થ હોય તે જ ભગવાનના ભજનો આડ કરે ને નરસું પદાર્થ હોય તે ન કરે. એ તો જીવનો એવો સ્વભાવ છે, જે કોઈકને ગળ્યું ભાવે, કોઈકને ખારું ભાવે, કોઈકને ખાટું ભાવે, કોઈકને કડવું ભાવે, તેમ જીવની તો એવી તુચ્છ બુદ્ધિ છે, તે અલ્પ પદાર્થ હોય તેને પણ ભગવાન કરતાં અધિક વહાલું કરી રાખેલો. હાવ તુચ્છ પદાર્થ હોય એને પણ ભગવાન કરતાં અધિક વહાલું કરી રાખે. અને મહારાજે ધર્મામૃતમાં એવું લખ્યું છે, જીવની તેવી તુચ્છ બુદ્ધિ છે કે સ્ત્રી આદિકની વિશે જ્યારે હેત બંધાય છે ત્યારે બ્રહ્મના સુખનો આનંદ પામતો અને માણતો, માને પરમાત્માના સુખનો આનંદ માણતો એવો જે પુરુષ છે તે બ્રહ્મના સુખનો ત્યાગ કરી અને સ્ત્રી આદિકના સુખની અંદર લોભાઈ જાય છે. મહારાજ કે આવી જીવની તુચ્છ મતિ છે. તે અલ્પ પદાર્થ હોય તેને પણ ભગવાન કરતાં અધિક વાલું કરી રાખે છે. અને જ્યારે ભગવાનની મોટપ સામો જોઈએ ત્યારે તો એવું કોઈ પદાર્થ છે નહીં જે તેની કોટીમાં ભાગના પાસાંગમાં પણ આવે. જે જે પદાર્થ બંધન કરેમાંથી કોઈ પણ પદાર્થ હોય તો પરમાત્માનો સુખ આગળ તેની કોઈ જ કિંમત નથી. જે વાત મારે અહીંયા લખી એ સારંગપુરના પહેલાં પણ લખી, એવા ભગવાનને અર્થે જાણીને જો હેત કર્યું હોય, એવા ભગવાન યથાર્થ જાણીને જો હેત કર્યો હોય તો માયિક પદાર્થ જે પિંડ બ્રહ્માંડાદિક તેમાં ક્યાંય પણ પ્રીતિ રહે, આવો બધો વિચાર કરીને હેત કર્યો તો મારે કે વાંધો ન આવે. માયિક પદાર્થ સર્વે તુચ્છ થઈ જાય અને એ ભગવાનનો જ્યારે યથાર્થ મહિમા જણાયો ત્યારે ચિત્ર કેતો રાજાએ કરોડ સ્ત્રીઓનો ત્યાગ કર્યો. મારે કે જ્યારે મહિમા સમજાણો ત્યારે કરોડો સ્ત્રીનો ત્યાગ કરવો કઠણ પીડ્યો નહીં, તે પહેલાં એને આશક્તિ છે ત્યારે બધું કર્યું છે ને. ઘણા લોકો કે એમ અમુક સંસાર માંડ્યા પછી સાધુ થવા આવે, પછી એને વાલી તેડવા આવે ત્યારે હું કે તારે સાધુ થવું તું પહેલા થઈ જવતું ને, આ લગ્ન થયા પછી થયો તે, તેને કેમ આપણે સમજાવવું. તે દાડે એને દુનિયા જ વાલી લાગતી હતી, સમજાય, તે દાડે એને જગત જ વાલું લાગતું હતું, પરંતુ સત્સંગ કરતા ભગવાનના સાધુનો યોગ થતા એને સાફ સાફ સમજાઈ ગયું ભગવાન જેવું કોઈ તત્વ નથી. હવે એની બધું કડવું ઝેર લાગે છે, એને ભગવાન જ વાલા લાગે છે, તો હવે તમે એને ગમે એટલો મનાવો તો શું કામનું કહો. પહેલા એને જે વાલું લાગતું એ જ કડવું ઝેર લાગે છે, અને પ્રથમ જેને વાલું નહોતું લાગતું જે એ જ હવે એને વાલું લાગે છે, તો વાલું લાગી જ કરે ને. પણ એમ કોણ બોલે ખબર, જેને ભગવાનના સુખની ખબર નથી ને એ જ બોલે. ઓલો તો એક બાજુ લઈ જઈને કહે જો તે લગ્ન કર્યા પછી હવે ભગવાન ભજવાનો સંકલ્પ કર્યો, સંકલ્પ બહુ સારો છે, પણ હજી વિચારી લેજે, ખાલી ખાલી ઉપર ઉપરનો સંકલ્પ નથી ને, ખાલી એકબીજાની દેખાય દેખી તે તને સાધવાનો સંકલ્પ નથી થતો ને, ઘરમાં કાંઈ તકલીફ છે અથવા તો બે માણસને કાંઈ તકલીફ પડી એટલે સાધવાનો સંકલ્પ નથી થતો ને, ભાઈ ભાઈમાં કાંઈ તકલીફ પડી એટલે સાધવાનો સંકલ્પ નથી થતો ને, એમ એક બાજુ લઈ જઈને ભગવાનનો એકાંતિક ભક્તોને તો પૂછે. અને પેલો કે ના હવે તો મારે ભગવાન જ ભજવા છે, મને વાત સત્ય સમજાઈ ગઈ છે. પછી કે હવે તું તારું ઓલા તૂટી જાય એટલી મહેનત કરે ને તો પાછો નહીં જતો, ભલે તું તાર કૂટતા કૂટવા દેજે. એમ કોણ કહે, જેને ભગવાનના સુખની ખબર હોય, સમજાય, જેને પરમાત્માની મોટપની ખબર હોય એ આમ ઉપદેશ આપે ને ઓલા તો રાડે રાડે બોલાવે, તારે ભગવાન ભજવાતો જ પહેલાં ક્યાંય ગયો તો, આટલો અમને ખર્ચો કર્યો, આટલું આમ કર્યું, એટલું તેમ કર્યું, પણ બાપડા તને જો ઉભજો ને વહી રાખ તો તું ઘેરે ન રહે. હે, અને સત્સંગની અંદર પ્રસિદ્ધ કથા છે, અદ્ભુતાનંદ સ્વામી જ્યારે સાધુ થવા આવ્યા ત્યારે અદ્ભુતાનંદ સ્વામીના ભાઈ વજુભાઈ સ્વામીને તેડવા માટે આવ્યા મહારાજની પાસે આવીને કે મહારાજ આ લગ્ન કરતો કરતો ભાગ્યો હશે કે, તમારે હું જગતને મોઢું દેખાડું આમ છે ને તેમ છે ને પાછો મોકલો. મહારાજ કે અમારી જરાય નાની હતી, જરાક એની પાસે જઈને તમે વાત કરો. અને પછી એના ભાઈ સ્વામી પાસે ગયા અને સ્વામીને કહેવા માંડ્યા, તમે આમ સાધુ થઈ ગયા, ઓલું છે ને ઓલું છે ને. સ્વામી કે ઘડીક બેસ નીચે. અને હેઠો બેહેરો સ્વામી એવો ઉપદેશ આવ્યો, એવો ઉપદેશ આપ્યો, ઉલાને વૈરાગ પ્રગટી ગયો. તે તેડવાયો તેને બદલે ઈ જ ઘેરે ન ગયો ને ઈ સાધુ થઈ ગયો. ઓલા બધા વાડ છે કે આ 15 દાડાથી તેડવા ગયો, હજી પાછો આવ્યો નહીં, આનું કારણ શું? પછી ત્રીજા ભાઈ વિઠ્ઠલભાઈને મોકલ્યા કે તમે જાઓ, એટલે બે રોકાઈ ગયા ત્યાં. તે વિઠ્ઠલભાઈ મહારાજને કે મહારાજ મારો ભાઈ આવ્યો છે, ક્યાં ગયો છે? અને એ લગ્ન કરતા કરતા ભાગ્યો ને એને તેડવા આવ્યો, એ પાછો આવ્યો નહીં. મારે કે જો ઓલ પણ બે બેઠા બેઠા ધ્યાન કરાય કે જાઓ એની પાસે જાઓ, કે મને કાંઈ નહીં કહો, એની પાસે જાઓ અને કહો. અને પછી વિઠ્ઠલભાઈ અદ્ભુતાનંદ સ્વામીને એનો ભાઈ બેન પાસે બે સાધુ થઈ ગયેલા. અને બેની પાસે આવીને કે તમને કાંઈ લાશ શરમ છે કે નહીં? મા બાપનું જરાક વિચારો, તારા વિરહમાં અને તારા વિયોગમાં માએ કેટલા દિવસથી ખાધું નથી, બળી બળીને બીજે અડધી થઈ ગઈ છે. આમ બહુ બહુ કીધું. અદ્ભુતાનંદ સમ કે ઘડ ગેઠો બે, એની બે હેરીને બે ભાઈ એક બાજુ બેસી ગયા એક એક બાજુ. અને બે એવો ઉપદેશ વ્યાતો કર્યો, 15 મિનિટ થઈને તે કે મારે ઘેર જ જવું નથી કે સંભળાને ઇતિહાસ બોલે એમ. અને એ સાધુ થઈ ગયા. ત્રીજા વિઠ્ઠલભાઈ સાધુ થયા, એના માત પિતા કે આ જે જાય પાછો કોઈ આવતો નથી, આ મહિનો થયો તો આવ્યો નહીં, ચોથાને મોકલ્યો એટલે તું જા કે. ઓલા ત્રણેય એકે આવ્યા નહીં પાછા. ચોથા ભાઈ આવ્યો, મારાને વાત કરી. મહારાજ કે મહારાજ ઓલા ત્રણેયમાંથી એકે ઘેરે નહીં આવ્યા તે, અમારે હું સમજવું કે ક્યાં ગયા ત્રણેય? મારે કે જો પણ બેઠા બેઠા ભજન કર જાવ એની પાસે. અને એ મારે સ્વામીની પાસે આવીને જેમ તેમ મળ્યા બોલવા, ભાનસેક નથી નામ ને તેમ ને. સ્વામી ક્યાંય વચ્ચે બેસી ગયા, વચ્ચે બે ત્રણેય એક એક બાજુ બેસી ગયા. અને 15-20 મિનિટ જ્યાં ઉપદેશ આપ્યો ને તો ચોથો કે મારે ઘેરે જવું નથી, મારે થવું સાધુ. મારે ખબર હતી આ 4 ભાઈ છે. મારેની પાસે આવીને મારે કે મહારાજ મને સાધુ કરો, ભાગવતી દીક્ષા આપો. મહારાજ કે હવે તું એક પાછો જા, આ ત્રણ બરાબર છે, હવે તું તારા માત પિતાની સેવા કરી જા. અને પછી મહારાજ ચોથાને એકને પાછા મોકલે, ત્રણ ભાઈ સાધુ થયા. કહો એ તો જ્યાં સુધી પરમાત્માનો સ્વાદ ચાખ્યો નથી, અનુભવ કર્યો નથી, ત્યાં સુધી વાતો કરે એમ કે હું તું નીકળી પડ્યો, તારે વિચાર કરવો જોઈએ કે ન કરવો જોઈએ. એને બધો વિચાર કરી લીધો હોય, સમજાય? એને સંપૂર્ણ વિચાર કર્યો કે આ તે આવું છે ને આ તે આવું છે. બહુ જન્મ સુધી કૂટ્યો એમ, બહુ હેરાન થયો. અને હેરાન થયા પછી દાખલો કર્યા પછી હું ફળ મળ્યું બધો એને વિચાર કરી લીધો, સાફ સાફ વિચાર કરી નીકળ્યો હોય. પણ જગતના જીવને એની ખબર પડે નહીં. પણ ભગવાનનો એકાંતિક ભક્ત આ વાતને સંપૂર્ણપણે પામી જાય, સંપૂર્ણપણે પામી જાય. અને ઓલેને એક બાજુ લઈ જઈને કહે, ખરેખર ભગવાન ભજવાય તો પાછો નહીં જાતો. તને ખરેખર વૈરાગ પ્રગટ્યો હોય ને ભગવાન ભજવાનું તાન જાગ્યું હોય તો તારી બધા ફોડી ખાહે, 2-4 દી કૂટશે અને પછી બધું હરખું થઈ જાય, એની ચિંતા નહીં કરતો. ખબરદાર પાછો આવ્યો છો તો એમ કોણ કહે? ભગવાનનો એકાંતિક ભક્ત કે જગતના જીવને એમાં દ્રષ્ટિ પોગે નહીં. મહારાજ કે ચિત્ર કે તું રાજાને કરોડો નારી હતી, પરંતુ પરમાત્માના સુખની અંદર જ્યારે દ્રષ્ટિ પોગી ત્યારે તમામનો ત્યાગ કર્યો. ચક્રવર્તી રાજ્ય હતો એનો પણ ત્યાગ કર્યો. ક્યારે ત્યાગ થયો હશે? પરમાત્મામાં કાંઈક હશે ત્યારે થયો હશે ને? પરમાત્માના સ્વરૂપમાં કાંઈ સુખ હશે ત્યારે મહારાજ કે થયો હશે ને? મહારાજ કહે જ્યારે પરમાત્માના સ્વરૂપમાં વૃત્તિ જાય ત્યારે એને મતે ચક્રવર્તી રાજનું સુખ શું ગણતરીમાં? મહારાજ કહે કહો, એને કોઈ ગણતરી હોતી નથી. ભક્તો, વૈરાગી પુરુષને હૃદયમાં શું વર્તતું હોય એ કાંઈ કહેવાના શબ્દો નથી, અનુભવવાના શબ્દો છે. તમને કોઈને પ્રગટે જ ખબર પડે, બાકી કેવું કેમ કહો? અમુક વસ્તુનું વર્ણન ન હોય, અનુભવ થાય ત્યારે જ ખબર પડે. સાકર કોઈ ચાખી નહીં પછી એમ કે આ ખા લે, કેવી તો ગળી છે, તો શું કે ગળી તે કેવી એને શું કેવું? હે, એ ખાય તીધી ખબર પડે. લીમડો આપે લે પી, કેવો છે તો કડવો, કડવો કેવો છે તો શું કેવું? પીવે ત્યારે ખબર પડે કે આવો કડવો હોય એમ. એમ પરમાત્માનો સુખ અને જગત દુઃખરૂપ એ કેવું છે એ વૈરાગીને ખબર પડે. એ જેને વૈરાગ થાય એને જ ખ્યાલ આવે, બાકી વર્ણન કરી શકાય એમ નથી. અનુમાન બાંધી શકાય કે હશે તો ખરું સુખ, એમ જગત એને ખોટું દેખાતું તો હશે, નહીંતર આવું બધું થાય નહીં. જેમ મહારાજ કહે કે દસ મણ વજનવાળી ઢાલ કોઈ ઊંચકતો હોય, એ ખાલી ઢાલને જોઈને એમ કે ફલાણા રાજા આ ઢાલ ઊંચકતા હતા, આપણે એને જોયો ન હોય પણ અનુમાન તો થાય ને કે આવડી મોટી ઢાલ ઊંચકતો એ વ્યક્તિ કાંઈ જેમ તેમ હશે નહીં, એવું અનુમાન થાય. એવી રીતે જ્યારે ક્રિયા જોવે ને ત્યારે કારણનો અનુભવ થાય, અનુમાન થાય કે આવા આવા મોટા રાજી પુરુષો ઘરબાર છોડીને નીકળી ગયા તો પરમાત્મામાં સુખ તો હશે જ. મહારાજ કે ત્યાં સુધી જેની દ્રષ્ટિ પહોંચે એને ચક્રવર્તી રાજનું સુખ શી ગણતરીમાં, અને તેથી ઇન્દ્રના લોકનું અને બ્રહ્માના લોકનું સુખ પણ શી ગણતરીમાં. મહારાજ કે એનું મન ત્યાં પણ ઠરે નહીં. અને એવા જે ભગવાન તેવીના જે બીજા પદાર્થની વિશે પ્રીતિ કરે છે તે તો અતિશય તુચ્છ બુદ્ધિવાળા છે. મહારાજ કે બહુ બ્રહ્માદિકનું સુખ પણ જે પરમાત્માના સુખની આગળ ગણતરી નથી આવતું. ભક્તજનો બહુ બ્રહ્માદિક કીધા પણ પ્રકૃતિ પુરુષના લોક સુધી કોઈ સુખ એની દ્રષ્ટિમાં આવે નહીં. એવા મોટા જે ભગવાન એના સુખને મૂકી અને જગતમાં મહારાજ કે ગાંડો થાય છે એને તો તુચ્છ બુદ્ધિવાળા જાણવા. જેમ કૂતરું હોય તે સૂકા હાડકાને એકાંતે લઈ જઈને કરડે ને તેમાં સુખ માને છે, તે મૂર્ખ જીવ છે. તે દુઃખને વિશે સુખને માનીને તુચ્છ પદાર્થ વિશે પ્રીતિ કરે છે. મારે ફરી વાર જે દ્રષ્ટાંત મધ્યને 41માં આપ્યું એનું આપ્યું કે કૂતરું જેમ સૂકા હાડકાને લઈને કરડે ને પછી મોઢામાં લોહી નીકળે ને ચાંટતો જાય ને આનંદ પામતો જાય, એમ જગતના જીવ આનંદ પામે છે. વિદ્યાનગર ભણતા હતા ને, પછી એકવાર હું ટેરેસમાં પ્રદક્ષિણા ફરતો ફરતો વાંચતો હતો, તો એક વિદ્યાર્થી લગભગ 17-18 વર્ષની ઉંમર છે, એ ત્યાં દર્શન કરવા આવતો હતો. પણ હાલતો હાલતો ઘડીક પેન્ટ સામે જોવે, ઘડી શર્ટ સામે જોવે, ઘડીક વળી પડછાયા સામે જોવે, ઘડીક આમથી આમ હાથ ફેરવે. ત્યારે તે દિવસે બરાબર આ વચનામૃત મેં વાંચેલું. મને એમથી મહારાજે કહે છે ને સંપૂર્ણ